प्रवचन नंबर 490 तारीख 18/8/88 62 मिनिट कलष्टिका कलश 32 तथा 33
સુદાન સ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. આ જીવ અધિકારમાં આચાર્ય ભગવાન કહે છે કે જો ભગવાન આત્મા પ્રત્યક્ષ હોય, ચેતન સ્વરૂપ છે એવો ભગવાન, આત્મા પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે, ત્રણેકાળ પ્રત્યક્ષ છે, છે છે ને છે એવો ભગવાન, અર્થાત જીવદ્રવ્ય શુદ્ધાંત સ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. એટલે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ છે એ જ પ્રકારે આ જીવ અધિકારમાં જીવનું સ્વરૂપ અમે પ્રગટ કરીને બતાવ્યું છે. એવું શુદ્ધાત્માના અનાદ્યનું છે, એવું એનું શુદ્ધ અંગ છે, શુદ્ધ એનો સ્વભાવ છે. એ શુદ્ધાંત સ્વરૂપને દેખાડીને પ્રગટ થયો ભગવાન આત્મા, કે જે ચેતન પ્રત્યક્ષ છે. ભાવાર્થ આમ છે કે આ ગ્રંથનું નામ નાટક અર્થાત અખાડો છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંત નાચે છે. નાટકના સ્ટેજ ઉપર એમ કે છે કે જુદા જુદા શ્વાંગ કરનારા પાત્રો છે, એના એ બધાને પાત્રોને પેલા ઓરિજિનલ દેખાડવામાં આવે છે. જેમ કે ટીવીમાં બધાના નામ હોય કે આ ત્રિવેદી છે એ રાવણ થશે અને આ પ્રણવ રામ થશે, એમ એના નામ આપે છે. પેલા શ્વાંગ વગર ઓરિજિનલ એનું નામ આપે એમ નાટકમાં પહેલાના કાળમાં એ બધા પાત્રો દેખાડતા હતા. અથવા આજથી 50 વર્ષ પહેલા મૂંગી ફિલ્મ આવતી હતી, એમાં પણ પાત્રોના નામ પહેલા દેખાડ મૂંગી ફિલ્મ, અને પછી એ શ્વાંગ ધારણ કરીને આવે. શ્વાંગ ધારણ કરવા પહેલા એનું ઓરિજિનલ રૂપ બતાવ્યું એમ આચાર્ય ભગવાન કહે છે કે અજીવનું શ્વાંગ ધારણ કરીને આવશે ખાળામાં, પણ એની પહેલા એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ જીવ અધિકારમાં બતાવ્યું છે. અને એ પછી અનેક પ્રકારના શ્વાંગ ધારણ કરીને આવશે ત્યારે જોવાવાળા બે પ્રકારના જીવો હોય છે. નાટકમાં જોવાવાળા બે પ્રકાર, એક તો ભેદ જ્ઞાન કરીને આ જીવ છે ને અજીવ છે એમ એનો ઓરિજિનલ સ્વરૂપ જાણી લીધું, એને તો ઓલો શ્વાંગ ધારણ કરનારો સલામ કરીને કહેવું જાય કે ઓળખી ગયા મને, અને કેટલાક ઓળખતા નથી એને સત્ય સ્વરૂપ માને છે. જેમ કે પેલા પુરુષનું ઓરિજિનલ રૂપ બતાવ્યું હતું કે આ પુરુષ આ દ્રૌપદીનું રૂપ ધારણ કરીને આવવાનું છે, પછી દ્રૌપદી છે બીજી ગમે તે નામ હોય સ્ત્રીનો વેશ ધારણ કરીને એ આવે. તો કહે છે કે જે ઓરિજિનલ સમજશે એને સ્ત્રી જોઈને કષાય ભાવ વિકલ્પ ભાવ નહીં પેદા થાય. કેમ કે એને ઓરિજિનલ સ્વરૂપ જોઈ લીધું છે. એટલે સ્વાંગ ને સ્ત્રીની આ તો પુરુષ છે, પુરુષ સ્વાંગ લઈને આવ્યો છે પણ સ્ત્રી થયો નથી, થઈ શકે નહીં, પુરુષ તો પુરુષ જ છે. એનું નામ બદલાવી નાખવું, એનો વેશ બદલાવી નાખવો, પણ એ નાચનાર પણ જાણે છે કે હું પુરુષ છું, અને કેટલાક વિચેક્ષણ પણ જાણે છે કે આ પુરુષ છે, પણ જે મુંડમતી છે એને સ્ત્રી પણ માને છે. એમ કે છે કે જીવ નામનો ભગવાન આત્મા પદાર્થ છે અનાદિ અનંત શુદ્ધ, એક સમય માત્ર પણ અશુદ્ધ થતો નથી. કુંડ પાપનું સ્વાન ધારણ કરે પણ કોઈ પાપ રૂપે થતો નથી. આશ્રવ બંધનું સ્વાન કરીને આવશે પણ એ આશ્રવ બંધ રૂપે થતો નથી. સંગ નજરાને મોક્ષનું સ્વાન ધારણ કરશે તો પણ એ રૂપે સ્વાન છે. એમ અજીવનું સ્વાન ધારણ કરે મનુષ્યનું શરીર ધારણ કરીને આવશે. જાણનારા વિચિક્ષણ અજીવને અજીવ જાણે છે અને જીવ જાણતા નથી. નાચનારો એ પુરુષ છે, જીવ છે, પણ અનેક પ્રકારના સ્વાંગ ધારણ કરીને આવે છે. અને સ્વાંગને જો સ્વભાવ માને છે તો એ સંસારમાં લગડે છે. એટલે પહેલા જીવધિકારમાં અસલી જીવનું સ્વરૂપ અમે બતાવ્યું. અસલી સ્વરૂપ શું છે કે એ ભગવાન છે, પરિપૂર્ણ છે, પરમાત્મા છે. ચાર ગતિમાં એ આવતો નથી. એમ મૂળ સ્થાન માર્ગના સ્થાનના સ્વાંગ આવે ભલે ધારણ કરે પણ એ રૂપે થતો નથી. એમ પ્રત્યક્ષ ચેતન સ્વરૂપ ભગવાન આત્મા સુધાંત સ્વરૂપ દેખાયો અમને પ્રગટ થયો. ભાવાર્થામ છે કે આ ગ્રંથનું નામ નાટક કરતા પ્રકારો છે. જ્યાં પણ પ્રથમ જ જો આ નવ તત્વનું સ્વાંગ આવવા પહેલા જીવ તત્વનું અસલી સ્વરૂપ બતાવે છે. અસલી સ્વરૂપ જેના લક્ષમાં હશે પછી સ્વાંગ ધારણ કરશે જીવ, તો પણ અસલી સ્વરૂપ એની દ્રષ્ટિમાંથી ખસતું નથી. મોક્ષ થવા પહેલા ઘણા સ્વાંગ ધારણ કરશે તો પણ તેની દ્રષ્ટિમાં અસલી શુદ્ધાત્મા દ્રષ્ટિમાં આવી ગયો અને મોક્ષ થતા પાંચ સાત ભાવ બાકી હોય અને સ્વાંગ તો આવશે તો પણ એને અસલી સ્વરૂપ જોયું છે એટલે નકલી સ્વાંગમાં એને જીવ નહીં માને. જીવ માનવાની ભૂલ નહીં કરે. જેણે જીવ જોયો નથી એ અજીવમાં જીવ માનવાની ભૂલ કર્યા વગર રહેશે. એટલે નવ તત્વમાં પહેલામાં પહેલું જીવ સ્વરૂપનું અમે વર્ણન કરીએ છીએ. એ સ્વાંગ વગરની વસ્તુ છે. ત્યાં પ્રથમ જ સુધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. અખાડામાં જેમ ઓરિજિનલ માણસ ઉભો કરે અને પછી કે આ બારોટી થશે, ડાકુ થશે, દારૂંગી થશે, શાક ધારણ કરીને આવશે, પણ એવી રીતે આ આત્મા છે. અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. કેવો છે ભગવાન? ત્યાંથી ભગવાનથી શરૂઆત કરી. ભગવાન છે એ મનુષ્ય થયો નથી, દેવ થયો નથી, એને કર્મ બંધ થયો નથી, એને કર્મના ઉદય આવતા નથી. કર્મના ઉદયમાં એ આત્મા જોડાતો નથી. કર્મના ઉદયમાં જોડાય અને શુભાશુભ રૂપે પ્રણમતો નથી અને શુભાશુભ રૂપે નહીં પ્રણમતો હોવાથી નવા કર્મનો બંધ પણ એને થતો નથી. જૂના કર્મના બંધથી રહી છે અને નવો કર્મનો બંધ એને થતો નથી. અને જેને થાય છે એ જીવ નથી. જેને નવા કર્મ બંધાય છે એ જીવ નથી. એવો ભગવાન આત્મા અનાદિ અનંત પવિત્ર પરમાત્મા છે, પરિપૂર્ણ પરમાત્મા છે. હવે કહે છે કે કેવો છે ભગવાન આત્મા? શુદ્ધાંત સ્વરૂપ એટલે એનું ત્રિપાળી ઓરિજિનલ શુદ્ધ સ્વરૂપ શું છે એની હવે વ્યાખ્યા કરી. જ્ઞાન માત્ર નું પાત્ર છે, એમાં એ પાત્રમાં તો જ્ઞાન જ્ઞાન ભર્યું છે. એ શુદ્ધ આત્મામાં રાગ નથી, દ્વેષ નથી, સુખ નથી, દુઃખ નથી. જ્ઞાન માત્રનું સિંધુ પાત્ર છે, અવબોધ સિંધુ. એમાં તો જ્ઞાન ગુણથી સહજ, જ્ઞાન ગુણ ચારિત્ર સુખ એવા ગુણોથી ભરેલું પાત્ર છે. અખાડામાં પણ પાત્ર નાખે છે, નાટકના અખાડામાં પાત્ર એક છે અને એના સ્વાંગ અનેક પ્રકારના કરી લે, દેખાડે છે જગતને. અહીં પણ જ્ઞાન માત્ર જીવ છે. અહીં પણ જ્ઞાન માત્ર કહેતા એમાં રાગ નથી, દ્વેષ નથી, સુખ નથી, એમાં કર્મ નથી, નો કર્મ નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાન નથી, ગુણતા નથી, મારના સ્વાંગ રહિતની વસ્તુ છે. એને તો શ્રદ્ધા જ્ઞાન માલે તો સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને જીવના સ્વાંગને જીવ જાણવો માનવો છે. સમ્યક દર્શન પ્રગટ ન થાય. જીવને જીવ જાણે તો સમ્યક દર્શન થાય ને પ્રગટ થાય, પણ જીવના સ્વાંગને જીવ માને સમ્યક દર્શન પ્રગટ ન થાય. બહુ રૂપિયા આવે છે ઘણા, બહુ રૂપિયા ટપાલીઓ થઈને આવે, અનેક પ્રકારના સ્વાંગ ધારણ કરીને આવે, ચોપડા લઈને આવે કે શેઠ હિસાબ કાઢો આપણી લેણ દેણ દુકાન આવી ચડી જાય, મેટાજી ખેતરાઈ જાય. અહીં કલમ પારખી હોય, ભાગી હોય, એ સરળ કલમ હોય લાંબી. ટપાલીઓ શેઠ તમારું રજીસ્ટર આવ્યું છે બે રૂપિયા આપ્યું, અસલ સ્વાંગ ધારણ કર્યો. આ તો જોયેલું છે ઘણા એ બધું આવે છે, બહુ બહુ થઈ ગયો, છેતરાઈ જાય બધા. કોઈ વખતે પોલીસ ઇન્સ્પેક્ટર થઈ જાય, પિસ્તોલાટી ગાડીઓ ખોટી જોયું છે, સેલટેક્સ નો ઇન્સ્પેક્ટર થઈ જાય. રેટ ચોપડા બતાવો સેલટેક્સ નું નામ ક્યાં, એ સ્વાંગમાં છેતરાઈ જાય છે. એમ ત્યાં ઠગાણો જીવ રખડે છે, એ સ્વાંગને જોઈને રખડે છે. જીવને જો જુએ તો રખડે નહીં. શુદ્ધ આત્માના દર્શન કરે તો બહુ નોંધાય એમ કે છેલ્લો કળસ છે આ જીવધિકારનો, છેલ્લો કળસ જીવધિકાર અને પૂરો થાય છે, પછી કરતા કર્મ અજીવ અધિકાર આવશે. આ જીવજીવ બે છે કે એમાં બે છે, હવે અજીવ અધિકાર એવા આવશે. ઠીક છે, અજીવ અધિકાર એવા આવશે. જીવ અધિકાર આરતી ગાતા આહા શું કહે છે કે જ્ઞાન માત્રનું પાત્ર છે, અકાળમાં પણ પાત્ર ના છે, અહીં પણ જ્ઞાન માત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે, હવે એ આત્મા શુદ્ધાત્મા પ્રગટ કેવી રીતે થયો અને શું છે એનું સ્વરૂપ એ કહે છે. મૂળથી ઉખાડીને દૂર કરીને તે કોણ, વિપરીત અનુભવ મિથ્યા સ્વરૂપ પરિણામ તે જ છે. શુદ્ધ સ્વરૂપ આચ્છાદનશીલ અંતર જવનિકા અંદરનો પડદો તેને મૂળથી દૂર કરીને. નાટકમાં પણ એક પડદો આવે ખેંચે પછી દેખાય, એમ ભગવાન આત્મા દેખાતો કેમ નથી કે જે આ સૂક્ષ્મ સંકલ્પ વિકલ્પની જાળ છે ને વિપરીત અનુભવ મિથ્યાત્વરૂપ છે. રાગને જીવ માને, રાગને આત્મા કરતા છે એમ માને, અનેક પ્રકારની રૂપિતા અજીવને જીવ માને, વિપરીત અનુભવ મિથ્યાત્વરૂપ પરિણામ તે જ છે. શુદ્ધ સ્વરૂપ આચ્છાદનશીલ અંતર્જન્વિકા આ શુદ્ધ આત્માને તિરોમુક્ત કરે છે. તારી મિથ્યા માન્યતા અનેક પ્રકારે સ્વાંગને આત્મા માનસ તારી કલ્પના ખોટી છે. મૂળથી દૂર કરીને મિથ્યાત્વનો નાશ કરીને આત્માનો અનુભવ કરીને જેવો આત્મા છે તેવો દેખાઈ જાય છે. ભાવાર્થ આમ છે કે અકાળામાં પ્રથમ જ અંતરજન્ડિકા કપડાની હોય છે. નાટકની વાત કરે છે કે નાટકનો પડદો પહેલા પડેલો હોય પછી પડદો આમ ખેંચે એટલે દૂર દેખાય છે. ભાવાર્થ આમ છે કે અકાળામાં પ્રથમ જ અંતરજન્ડિકા કપડાની હોય છે. આખું કપડું તેને દૂર કરીને સુધાંગ નાચે છે. નાચનારા નાટકમાં દેખાડે છે. અહીં પણ અનાદિકાળથી મિથ્યા તો પરિણતિ છે. એ પડદો હતો, રુદ્રાત્માના દર્શન નહોતા થતા, વિપરીત માન્યતા હતી. એ પડદો કસી જાય અજ્ઞાનનો, તો જેવો આત્મા છે એનું દર્શન થઈ જાય. અજ્ઞાનના પડદાથી ભગવાન આત્મા એ પડદા પાછળ પ્રત્યક્ષ ચેતનારૂપ ભગવાન અત્યારે બિરાજમાન છે. પણ મિથ્યાત્ અને અજ્ઞાન રૂપી પડદાના કારણે જેવો છે એવો દેખાતો નથી. તેને દૂર કરીને સુધા અહીં પણ અનાદિકાળથી મિથ્યાત પરિણતિ છે. પરને પોતાનું માને છે, રાજનિયારી એકતા કરે છે, આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, અશુદ્ધ માને છે, અકર્તાને કરતા માને, અબધને અબધ માને, જ્ઞાતાને કરતા માને, કર્મથી રહિત હોવા છતાં કર્મથી સહિત માને, નિરાલંબી હોવા છતાં પરનું આલમન કરનારો આત્મા જ માને, એ બધા વિપરીત માન્યતા છે. તે મિથ્યાત્વ પરિણતિ છે. તે છૂટતા મિથ્યાત્વનો અભાવ થતા શુદ્ધ સ્વરૂપ પરમે છે. જેવો આત્મા છે એવું શ્રદ્ધાને જ્ઞાન રૂપે આત્મા પરમી જાય છે. મિથ્યાત્વ અને અજ્ઞાન છૂટી જતા જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવું પરિણમન થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરમે છે. શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતા જે કંઈ છે તે જ કહે છે. શુદ્ધ સ્વરૂપ જેવું છે એવું કહે છે. જે વિદ્યમાન છે એવા બધા જીવો શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતા જે કંઈ છે તે જ કહે. જે વિદ્યમાન હાજરા હજુર છે એવા બધા જીવો, જે અતિન્દ્રિય સુખ ગર્ભી છે એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ, તેમાં એકે વખતે જ મગ્ન થાવ, તન્મય થાવ. સાગમટે નોતરું ધુવાડાબંધ ગામ, નગર શેઠના દીકરાના લગ્ન હોય તો આખા ગામ અને ધુવાડાબંધ ગામને આમ ડોલ ગાડી ગયા. રસોડો બંધ ધુવાડોના ગામમાં થવો જોઈએ. બધા નાથ જાતનું કોઈ બાદ બધા આવી શકે. હિન્દુ મુસલમાન બ્રાહ્મણ બધા બધા અગાઉના કાળમાં નાના ગામમાં એ કાળમાં હતો ફેર થઈ ગયો છે. બધા આત્માઓ આવા શુદ્ધાત્મા જે અતિન્દ્રિય સુખ ગર્ભિત એવો સ્વરૂપનો અનુભવ, આનંદના અનુભવની અંદર વસ્તુ છે, એ આનંદનો અનુભવ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેમાં આનંદ આવે, એ આનંદ એમાં ગર્ભિત છે. શુદ્ધાત્માનો અનુભવમાં ગર્ભિત એટલે રહેલો છે, તેમાં એકી વખતે મગ્ન થાવ, તન્મય થાવ. એકી વખતે બધા જીવો, જીવો બહુ વચન છે, સમસ્તા હા લોકા હા, સમસ્ત એટલે બધા, લોકા હા એટલે જીવો, લોકમાં રહેલા જીવો, આ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદમય શુદ્ધાત્મા છે એમાં મગ્ન થઈ જાઓ, લીન થાવ. એકી વખતે જ મગ્ન થાવો, તન્મય થાવ, એક સાથે બધાય, એક સાથે બધાય, છસો આઠ નહીં, જેટલા જગતના જીવો છે બધા તમે તમારા દુધાત્માનું લક્ષ્ય કરો, એમાં મગ્ન થઈ જાઓ, લીન થાવ. બાદબાકી જ્ઞાનીઓ ન કરે,
જ્ઞાનીઓ એકલા મુખ્ય જતા નથી એમ આમાં નીકળે, જ્ઞાનીઓ એકલા મુખ્ય જતા નથી એમાં સમજતા
અને વ્યક્તિગત ઉપદેશ આપતા નથી,
બરાબર,
સમષ્ટિગત ઉપદેશ આપતા અને અમુક જ સમય કૃષ્ણ પામે અને બાકી કોઈ ન પામે એ વાણી ન હોય, બધા પામ પામે છે, બધા એક સાથે મગ્ન થઈ ગયા. બધાની લાયકાત છે એમ, પોતાના શુદ્ધાત્માના દર્શન કરવાની લાયકાત બધામાં છે. જે ઉપયોગ બહિર્મુખ છે એ ઉપયોગ અંતરમાં લાવો. હાજરા હજુર વિદ્યમાન છે, પ્રત્યક્ષ ચેતન દ્રવ્ય છે એમ લીધું, પ્રત્યક્ષ ભાવાર્થામ છે કે અકાળામાં તો સુધાન દેખાડે છે. ત્યાં જેટલા દેખનારા છે, નાટકની વાત કરી, દેખનારા છે તે બધા એક સાથે જ મગ્ન થઈને દેખે છે. બધા નાટકમાં જાય એટલે કોઈ બીજો વિચાર ના આવે, બધા પછી વ્યાજ કરે, ટગર ટગર જોયા કરે. પહેલાના વખતમાં તો રાતના 2 વાગ્યા સુધી નાટક હતા, જૂનું ના આવે નાટક જોયું. ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકી સાથે જ મગ્ન થઈ દેખે છે નાટકને. કેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધ રૂપ બતાવાયું તમને બતાવ્યું, અમે અચળીમાં બતાવાયું થકું બધા જીવોએ અનુભવ કરવાયો છે. એને ખબર નથી કે યોગ્યતાવાળા જીવો જ અનુભવ કરશે અને બધા જીવો અનુભવ કરવા એમ કેમ કર્યું. બધા જીવો અનુભવ કરવાને પાત્ર છે, બધાની યોગ્યતા પાકી ગઈ. જ્ઞાનીની વાણી છૂટે અને સાંભળનારા બધા પામશે. ગુરુદેવ કહેતા હતા બધા ભગવાન છો ને ભગવાન બે આખે આશીર્વાદ કોઈ બાકી નથી. આ નગર શેઠ આમંત્રણ આપે જમવાનું, એને ત્યાંથી કોઈ ભિખારી એટલી વિશાળતા છે. બધા જીવો ગર્વ કરવાને પાત્ર છે. બધા જીવો મોક્ષ જવા માટે પાત્ર છે. કોઈ રખડે એ અમને પોસાય જમીન જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થકું બધા જીવોએ અનુભવ કરવાયું છે. શુદ્ધ આત્માનો અનુભવ કરવાયો છે એટલે જ્ઞાન વડે જ્ઞાયકને જાણવાયું છે. એ જ્ઞાન આત્માનું છે અને એ જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે. મને નથી જણાતો ના પારિશમાં તને જણાઈ ગયો, કેમ કે સૂર્યના પ્રકાશમાં જેમ સૂર્ય અનન્ય છે એમ ઉપયોગમાં આત્મા અનન્ય છે, ઉપયોગમાં ઉપયોગ છે. બધા જીવોએ અનુભવ કરવાયો છે. કેવો છે શાંતરસ, સમસ્ત ત્રૈલોકમાં સર્વત્ર છે. આ અતિન્દ્રિય સુખનો જે ચૈતન્યનો રસ છે એ કેવો છે કે ત્રણ લોકમાં સર્વોત્કૃષ્ટ છે, કે આત્માના આનંદ આગળ કોઈ પણ પ્રકારનું બાહ્ય ઇન્દ્રિયજન્ય સુખ સરખાવી શકાય નહીં, સર્વોત્કૃષ્ટ છે. ઉપાદેય છે એટલે કે અનુભવ કરવાયો છે, ગ્રહણ કરવાયો છે, પ્રગટ કરવાયો છે, અથવા લોકાલોકનો જ્ઞાતા છે. ટોટલ મારી બધા આત્મા કેવા છે કે લોકાલોકનું જાણનાર છે, જ્ઞાતા છે, કરતા નથી. આત્મા અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે એમ કહો કે સર્વ આત્મા જ્ઞાતા છે એમ કહો, બે વાત એકલા છે અથવા લોકાલોકનો જ્ઞાતા છે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે, અતિશય મગ્ન પણે સર્વથા તું આત્મામાં મગ્ન લીન થા તો તને આત્માનો સ્વાદ આવશે. જેમ રાગમાં અને વિષયોમાં એકાગ્ર થઈ ગયો છો ત્યાંથી તારી બુદ્ધિ હટાવી લે અને આત્માને જો, તને દેખાશે, તને આત્મા દેખાશે એમ અમે તને કહીએ છીએ. તું દેખ, અંદર જો, તને હમણાં દેખાશે એમ, કેમકે તારા જ્ઞાનમાં નાયક બિરાજમાન છે. અતિશય મગ્ન પણ છે, અનુભવ કેવો છે એમ, અનુભવની વ્યાખ્યા કરી કે અનુભવ કેવો છે કે લીન થતા આત્મામાં લીનતા થઈ મગ્ન થાય એનું નામ આત્માનો અનુભવ કહેવાય. એમ રાગમાં લીન થઈને દુઃખી થયો એમ જ્ઞાનમય આત્મામાં લીન થતા એને અતિન્દ્રિય સુખનો સ્વાદ આવશે. તો ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે 32મો કળશ છો, જીવ અધિકાર કરો છો. હવે અજીવ અધિકાર આવે છે, 33મો કળશ. આ અજીવ અધિકાર એક અપેક્ષાએ જીવ અધિકાર કરતા ઊંચો છે. જીવ અધિકાર કરતા પણ અજીવ અધિકાર જ્યારે સમજશે ત્યારે જીવનું સાચું સ્વરૂપ એને ખ્યાલમાં આવશે. જ્યાં સુધી અજીવનું સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી જીવ નહીં સમજાય, કેમ કે અજીવમાં જીવપણાની ભ્રાંતિ અનાધિકારની છે. જે અજીવને માને છે એને જીવ, એટલે જીવની જે ભ્રમણા છે અજીવમાં જીવપણાની ભ્રાંતિ, એટલા માટે ભ્રાંતિ ટાળવા માટે અજીવનું સ્વરૂપ બતાવે છે કે અજીવ છે ને જીવ નથી, આ અજીવ છે ને જીવ નથી, આપણા જીવ, આપણા જીવ, આપણા જીવ. એમ શા માટે કે આપણ જીવ, આપણ જીવ, આપણ જીવ, જીવાઓ 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 એમ કરતો આવે છે અનંતકાળથી. એની સાથે કે અજીવ છે જીવ નથી, આ અજીવ છે જીવ નથી, જોજે આ અજીવ છે જીવ નથી, એ હું તો એને જીવ માનતો. કેવળ અજીવનું જ્ઞાન કરાવવા માટે અજીવ અધિકાર નથી, પણ અજીવને જીવ માની બેઠો છે એને અજીવનું સ્વરૂપ છે એમ ખ્યાલમાં આવશે તો અજીવમાં જીવપણાની માન્યતા છૂટી જશે અને ખરેખર જીવાત્મા આવશે. જીવનું સ્વરૂપ અસ્થિથી કહ્યું, હવે નાસ્તિથી પણ જીવ બતાવો. અજીવ બતાવવાનું પ્રયોજન નથી, કેમ કે આચાર્ય ભગવાને સમયસારની રચના કરતા પ્રતિજ્ઞા કરી એક તો વિભક્ત આત્માની વાત કરી. ત્યાં શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે આચાર્ય ભગવાન પોતે, મેં આશ્રમબંધની વાત કરી કે આપે તો એ પ્રતિજ્ઞા કરી છે કે હું જીવનું સ્વરૂપ બતાવીશ, તો આશ્રમબંધના અધિકારમાં જીવનું સ્વરૂપ તો આવતું નથી કે આ આશ્રમબંધ અજીવ છે, જીવ એનાથી જુદો છે એટલે જીવ જ બતાવીએ છીએ, એના નિષેધ દ્વારા વિધિ બતાવીએ છીએ. અજીવ અજીવ અધિકાર સરખો સમજે તો પર્યાયને જીવ માનવાની ભ્રાંતિ મૂકી. જીવના પરિણામ અજીવ છે, જીવના પરિણામ જીવ નથી. આ તો અજીવ છે, છદ્રવ્ય તો અજીવ છે, અજીવ એટલે જીવ નહીં, છદ્રવ્ય છે ને, બીજા અનંતા જીવો જયારે અહીં વાંચન કરતો હતો અને જીવ અધિકાર આવે બહુ વચન આપતો હતો ભાઈ જીવ અધિકાર સમજા પણ અજીવ નહીં સમજો તો જીવ નહીં સમજાય જીવનું તમે સ્વરૂપ સમજવાની કોશિશ કરો છો પણ અજીવનું સ્વરૂપ સમજ્યા વિના જીવનું સ્વરૂપ નહીં સમજાય તત્વ છે એમાં જીવની નિશાની નથી તું એને જીવ માની બેઠો છો જીવ તો નથી પણ જીવના પરિણામ પણ નથી અજીવ છે તેથી અજીવના પરિણામ છે
જીવ તો નથી પણ જીવના પરિણામ પણ નથી
અજીવ છે માટે અજીવના જ પરિણામો જીવ એનાથી જુદો છે કૌંસ માં લખજો અજીવના પરિણામ કહો કે પૂદગલના પરિણામ કહો અજીવના પરિણામ કહો પૂદગલ જીવ છે કે અજીવ પૂદગલ એ અજીવ છે ને
બહુ સ્પષ્ટ થાય છે અજીવ કયો એટલે પૂદગલ એવી રીતે ન ખ્યાલ આવે પણ અજીવ છે અને પૂદગલ છે
પૂદગલ છે ને પૂદગલના પરિણામ છે પૂદગલ અજીવમાં જાય છે જીવમાં નથી જતો પૂદગલ જે છે એ અજીવમાં જાય છે અજીવના ખાતામાં ખતો જોઈએ ને જીવના ખાતામાં ખતો તા નહીં નકર સર્યું નહીં મળે તમારે દિવાળ ઉપર છે જીવ ખતોની પહેરે તો એવું થાય આવો અજીવ અધિકાર ક્યાંય નહીં મળે સમયસારમાં જે અજીવ અધિકાર છે 39 થી શરૂ કરે છે એટલે 67 ગાથા સુધી છે 67 68 69 70 માં કરતા કરે અજીવ અધિકારનું સ્વરૂપ મહાનમાં મહાન વિદ્વાન કોઈ પંડિત આવે મને સાહેબ જરા અજીવ અધિકાર સમજાવજો બાકી જીવ તો સમજાય છે અજીવ સમજાતો નથી બીજું કાંઈ હા હા અજીવ નીકળ્યો હું તો આને જીવ માનતો છું હું પુરા ક્યારે ભગવાને અજીવ અધિકાર લખી છ દ્રવ્યનું સ્વરૂપ બતાવે ત્યારે જુદી વાત ને નવ તત્વના સ્વરૂપમાં અજીવ બતાવે ત્યારે જુદી વાત છે ક્ષત્રિયમાં અનંતા જીવો અનંતાનંદ પૂદગલ પરમાણુ ધર્મ ધર્મ આકાશને કાળ જીવ સિવાય બાકી બધું અજીવ જીવ સિવાય બાકી અજીવ એ જુદી ચીજ અને નવ તત્વમાં રહેલો જે અજીવ એ કોઈ અધ્યાત્મિક પરાકાર જીવનો વિસ્તાર ન હોય અજીવનો જ વિસ્તાર હોય શ્રીમદ રાજચંદ્રજીએ એક આમ બોળ કુંડાળું કર્યું છે એમાં જીવ પછી અજીવ લીધું છે અને અજીવ પછી પુનપાપ આશ્રવ વંશ સંવર્ધિરા અને મોક્ષ એ બધા અજીવના ભેદો છે જીવના ભેદ નથી જીવ પછી આશ્રવ વંશ સંવર્ધિરા ન લીધું જીવ પછી અજીવ લીખું ને અજીવના ભેદો લેખા મોક્ષ પણ અજીવ છે મોક્ષ પણ અજીવ છે જીવ નથી સમ્યક તસ્વ કેમ થતું નથી બધાને પ્રશ્ન થાય છે ગુરુ શબ્દની સંજ્ઞા નથી. આ તો સમયસારમાં ચોખ્ખી વાત છે, કોઈના ઘરની વાત નથી. તમારે અજીવ અધિકાર સમજશો ત્યારે જીવ સમજાશો. અજીવ અધિકાર નહીં સમજો ત્યાં સુધી જીવનું સ્વરૂપ નહીં સમજાય. આ શું અમારે તો જીવ સમજવો છે, અજીવ નું અમારે કામ છે. એમ થાય એમ થાય કે નાસ્તિની શું કામ વાત કરો, નાસ્તિની કરો ને. આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય છે, ભક્તિની વાત કરો ને. નાસ્તિની વાત ક્યાં કરો, જે અમારે જે અમારું અમારે ગામ જવું નથી એના નામ શું કામ જોયો છો. કે કારણ છે કે અજીવમાં જીવપ્રણાલી તને ભ્રાંતિ થઈ છે. તું જીવ એને માની બેઠો છો, સર્વજ્ઞ ભગવાન એને અજીવ કહે છે. જે અજીવ તું જાણીશ તો ભ્રાંતિ મટી જશે, જીવ આત્મા આવી જશે. એક એક વચન જ્ઞાનીનું રહસ્ય બન્યું છે. છ દેવોમાં અનંત અજીવો અને બાકીના પાંચ છે એ અજીવમાં જાય. અજીવના ભેદ, અજીવના ભેદ ભૂતગલ ધર્મ ધર્મ આકાશને કાળી અજીવના ભેદ છે. છ દ્રવ્યોમાં અજીવના પાંચ ભેદ અને નવ તત્વના સ્વરૂપમાં અજીવના ભેદો. હા હા, જેટલા જીવના પરિણામ કહો એ બધા અજીવના ભેદ છે. જીવનો ભેદ જ નથી, જીવ અભેદ ટંકોત કરીને એક છે. આ દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય આવ્યા વિના અનુભૂતિ થાય. આ તો હજી ભૂમિકા બાંધી. હવે આપણે આમાં લખેલું છે એક એક નેગેટિવ વાત, આમાં લખેલું છે. વ્યવહાર નહીં જેને જીવ કહે છે એને નિશ્ચય નહીં અજીવ કહે છે. હવે તમારે કેના પક્ષમાં જવું છે? વ્યવહાર નહીં ના પક્ષમાં જવું હોય ખુશીથી જાઓ, નિશ્ચયના પક્ષમાં રહેવું હોય તો એમાં આવું. વ્યવહાર નહીંનો અર્થ એ છે કે અજીવને જીવ કહે એ વ્યવહારની ભાષા. અજીવને જીવ કહે, ચાલો હવે આપણે મૂળ ગાથા લાવી. જ્ઞાન અર્થાત જીવદ્રવ્ય, જ્ઞાનનો અર્થ પર્યાય ન લેવો. જ્ઞાન એટલે જીવદ્રવ્ય, ત્રિકાળી જીવદ્રવ્ય નાયક ભાવ જે ચિદાનંદ આત્મા છે, જે પ્રમત અપ્રમતથી રહિત છે, જે બંધ મોક્ષના પરિણામથી રહિત છે, એવો જે શુદ્ધાત્મા જે જીવ અધિકારમાં કયો તે જ્ઞાન અર્થાત જીવદ્રવ્ય. જેવું છે તેવું પ્રગટ થાય છે. આ અજીવ અધિકારમાં જીવદ્રવ્ય પ્રગટ થાય છે એમ કહે છે. નકર એમ લખવું જોઈએ કે અજીવ અધિકારમાં અજીવ પ્રગટ થાય છે. એક એક શબ્દની કિંમત છે. જ્ઞાન અર્થાત જીવદ્રવ્ય જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંત તત્વ સ્વરૂપનું નિરૂપણ કર્યું, અતિથી જીવનું સ્વરૂપ કર્યું ગયું, એનો બધો આધાર છે. અસ્થિથી અત્યાર સુધી જીવનું સ્વરૂપ વર્ણન કર્યું, હવે તે જ જીવનું જીવ એનો લેવો. જીવ બદલતો નથી, જીવ તો અનાદિ અનંત છે, તેનું તે છે. તે જીવનું પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે. વિધિ રૂપે જેનું નિરૂપણ કર્યું હતું તે જીવને હવે પ્રતિષેધ રૂપે નિષેધ રૂપે વર્ણન કરે છે. ભરતભાઈ ભરતભાઈ રૂપે છે એ વિધિ કહેવાય, અને ભરતભાઈ શશીરભાઈ રૂપે નથી એ નિષેધ કહેવાય. વિધિ નિષેધ વડે એકની પ્રતીતિ આવે છે, એકની વિધિમાં પ્રતીતિ નથી આવતી, નિષેધપૂર્વક વિધિમાં પ્રતીતિ આવે છે. એક જ પદાર્થને અસ્થિ રૂપે કે ભરતભાઈ છે એ અસ્થિનું કથન આવ્યું, બરાબર. હવે ભરતભાઈ ભરતભાઈ પણ જ છે એમ ક્યારે આવે કે આ હોલમાં ભરતભાઈની છે એમાં આ બધાની નાસ્તી છે એવા ભરતભાઈ એક છે. જો તમે નાસ્તી ના કહો તો બીજા ભરતભાઈ થઈ જશે, તો આ ભરતભાઈ 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 એકની સિદ્ધિ કેમ થાય કે અનેકનો એમાં અભાવ હોય ત્યારે એકની સિદ્ધિ થાય. એમ એક શુદ્ધાત્માની સિદ્ધિ ક્યારે થાય કે બધા જેટલા પરિણામ છે બધા અજીવ છે એની મારામાં નાસ્તી છે, ત્યારે એક જીવની પ્રતીતિ આવે છે.
નાસ્તીથી અસ્થિની મજબૂતી વધે છે,
નાસ્તી દ્વારા જ અસ્થિની બળ મજબૂતી વધે છે, અને શ્રદ્ધાન પરિપક્વ થઈ જાય છે એને અસ્થિ નાસ્તિ અનેક કામ કહેવામાં આવે છે. આત્મા આત્મા પણ છે ને અનાત્મા પણ નથી, એમાં એક આત્માની પ્રસિદ્ધિ થાય છે. વિધિથી જીવનું સ્વરૂપ કહ્યું, એથી આમાં ખુલાસો આવશે આવશે બધું આમાં કરે. હવે પ્રતિષેધ રૂપે નિષેધ રૂપે જીવનું સ્વરૂપ વર્ણે છે તેનું વિવરણ વિવરણેલી વિસ્તાર. શુદ્ધ જીવ છે, જીવ શુદ્ધ છે એમ આવ્યું શુદ્ધાંત. જીવ ટંકોત્તીર્ણ છે એ અસ્થિ વિધિ, વિધિ એટલે અસ્થિ. જીવ ચિદરૂપ છે એ અસ્થિનું સ્વરૂપ એમ કહેવું તે વિધિ કહેવાય છે. વિધિ કહો કે અસ્થિ, નિષેધ કહો કે નાસ્તિ. અસ્થિમાં જે ન હોય એને નાસ્તિ કહેવાય, અસ્થિમાં જેનો અભાવ હોય એને નાસ્તિ કહેવાય. સોનું છે અસ્થિ થયું, સોનામાં લોઢાની નાસ્તી, ચાંદીની નાસ્તી, તાંબાની નાસ્તી, ત્યારે સોનાની એક અસ્થિ છે. શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિદરૂપ છે એમ કેવું તે વિધિ કહેવાય છે, વિધિ એટલે અસ્થિ. હવે જીવનું સ્વરૂપ અજીવનું સ્વરૂપ નથી લખતા, આના ઉપર જગતનું ધ્યાન કેટલાક અજીવને જીવ માને છે ને વ્યવહાર નહીં. અજીવને જીવ કે ખૂબી ગુણસ્થાનને જ જીવ કે જીવનું સ્વરૂપ જો ગુણસ્થાન નથી, ગુણસ્થાન જીવને ન હોય, ચૌદ પ્રકારના પરિણામ જીવને એકદમ ચમકી જ્ઞાન થઈ ગયું. બસ ચમકે એટલી જ વાત છે, ચમક આવું છે. હું તો ગુણસ્થાને જીવ માનું છું, નીકળું અજીવ. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, આત્માને ગુણસ્થાન ન હો. દ્રવ્યગુણ પર્યાયવાળો આત્મા છે ને, સાંભળતો ખરો, તને કઈ ખબર નથી, પ્રમાણનો તને પક્ષ થઈ ગયો છે ભાઈ. તું પ્રમાણમાંથી નહીં કાઢતા, તને આવડતી પ્રમાણમાંથી નહીં કાઢે નિશ્ચય નહીં એ જીનવચનમાં કુશળ છે. એમ કારક અનુપ્રેક્ષામાં નીકળે છે. કાર્તિક અનુપ્રેક્ષા બહુ જૂના આચાર્ય પ્રસિદ્ધ, એને એમ લખ્યું વાક્ય કે પ્રમાણ જ્ઞાનમાંથી જે નિશ્ચય નહીં કાઢે તે જીન વચનમાં કુશળ છે, અને નિશ્ચય નહીં ન કાઢે પ્રમાણમાંથી તો આપણે કઈ શબ્દ વાપરવો નથી, કાઢે એ કુશળ છે બસ. પ્રમાણમાંથી જે નિશ્ચય નહીં કાઢે, હા પ્રમાણમાં તો અનેક પ્રકારનો કચરો ભેગો હોય, પણ એમાંથી શુદ્ધ નહીં વાળે શુદ્ધ આત્માને કાઢી લી તારવી લઈએ. નવ તત્વ માં છુપાયેલો આત્મા છે, નવ તત્વ પ્રમાણનો વિષય છે. અહીંયા કે છે જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, આ હા છે ને ગૌણ કરો ને પછીનો અભાવ કરો, પણ નથી પછી ગૌણ કરવાની ક્યાં વાત છે? તો પ્રમાણમાં મુખ્ય ગુણ આવો છે ને આવો નથી, એમાં કઈ નહીં નથી, નથી એટલે પછી નહીં રૂપકામ તારે નથી, એમાં લઈ ગુણસ્થાન જીવમાં ગુણસ્થાન ન હોય, કેમ કે જીવથી અજીવ ભિન્ન છે. ગુણસ્થાન જીવના ભેદો નથી પણ અજીવના ભેદો છે. ગુણસ્થાન મોહને યોગથી જન્મેલા ભાવો છે, આવે છે સમયસર. અજીવ અધિકારમાં છેડે કહ્યું અજીવ અધિકાર કરવો જોઈએ. હજી તો રાગી જીવ, અરે પ્રભુ તું રહેવા દે, જીવ રાગી ન હોય. રાગી તો ભૂતગલ છે અથવા અજીવ છે, એ અજીવનો ભેદ છે જીવનો ભેદ. જીવનો જ્ઞાન ગુણનો ભેદ કરવા જશો તો અજીવ થઈ જશે, જીવ નહીં રહીએ. જીવમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, ભેદ કરશો ને તો એ ગુણ પોતે અજીવ થઈ જશે, જીવ નહીં રહીએ. કેમ કે ગુણીને અજીવ કહીએ છીએ, એમ ગુણને જીવ કહેતા નથી. ગુણ તો સદ્ભુત વ્યવહારની નો વિષય છે, આશ્રય કરવા યોગ નથી. ગુણીને સમજાવવા માટે ગુણભેદ હો, પણ ભેદ કરો તો અજીવમાં જાય છે, જીવમાં જતો નથી. તો પર્યાયની વાત તો તારી અજીવ. જીવ કેને કહેવાય? કે અનંત ગુણનો પિંડ, તેને જીવ કહેવામાં આવે છે. એ ગુણ તે જીવ ન હોય, એ ગુણ તો જીવ હોય તો એ જેટલા ગુણો અનંતા તો અનંતા જીવ થઈ જાય. જીવ એક હોય, ગુણ અનંત હોય. અજીવ થઈ જાય, અને ગુણભેદ કરો તો પરદ્રવ્ય થઈ જાય. પર્યાય તો પરદ્રવ્ય છે, પણ ગુણભેદને પરદ્રવ્ય કર્યું કળશ ટીકા કરે 252માં કોઈ તો લખી દીધું ગુણભેદને પરદ્રવ્ય કે છે. લખો ને, આપણે તો છાત્રનો આધાર આપીએ છીએ, કઈ અમારા ઘરની વાત તો કરતા કોઈને ટાઈમ નથી, ફુરસદ નથી સાંભળવું બધાનું, પણ નિર્ણય કાંઈ કોઈ કરતો બધા આમ આમ કરે ન કરાય, બધા આમ આમ સમજીને આમ આમ કરાય છે. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, આ કેનું વચન છે? અતિ આસન ભવ્ય જીવ ધર્માત્મા એકાવતારી પુરુષ કુંકુંડ આચાર્ય ને અમૃતચંદ્ર આચાર્ય, જેની ટીકા ન ભૂતો ન ભક્ષ્ય. અમૃતના કવચ છે આ. પછી જીવનું સ્વરૂપ કર્મ નો કર્મ જીવના નથી. ગુણસ્થાન લીધા પછી કર્મ ને નો કર્મ જીવના નથી. કર્મ ને નો કર્મ જીવના ન હોય તો કાંઈ નહીં, પણ ભાવ કર્મ તો જીવના છે કે નહીં એમાં લખે છે આગળ. ભાવ કર્મ જીવનું નથી, આવ્યું શુભાશુભ ભાવ જીવના એમ કેવું તે પ્રતિષેધ કહેવાય છે. નથી એમ કેવું તે પ્રતિષેધ નિષેધ, અને વિધિ ને અસ્થિને વિધિ કહેવામાં આવ્યું. જેવું જીવનું સ્વરૂપ છે તેને જીવ કહેવો તો વ્યાજબી છે, પણ જે જીવમાં નથી એમ કહેવું તો કહે છે કે જીવમાં નથી એમ જ્યારે જાણી ત્યારે જીવાત્મા આવશે. આ પણ જીવનું છે, આ જીવાઓ છે, જીવાઓ છે. જીવ ચોથા ગુણસ્થાન વાળો, તેરમા ગુણસ્થાન વાળો જીવ, ગુણસ્થાન ન હોય જીવને જીવને હોય એનો કઈ વાંધો નથી. ભાવ કરવો જીવનો નથી, આ સાંભળવાના વિકલ્પ ઉઠે છે જીવના નથી. કોણ સાંભળે છે જીવને? કાન જ નથી સાંભળે કોણ જીવને? ભાવજીનો અભાવ છે. ભાવ કર્મ જીવનું નથી એમ કેવું તે પ્રતિષ્ઠિત છે. કેવું થતું થતું જ્ઞાન પ્રગટ થાય છે. આ અધિકાર વિસ્તારથી લખાયેલો છે, સમયસારનો અજીવ અધિકાર, અને એના વ્યાખ્યાનો છપાઈ ગયા. સીધો ન સમજાય તો વ્યાખ્યાની છપાઈ ગઈ છે. કેવું થતું બધું જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન અંત કર્ણેન્દ્રિયને આનંદરૂપ કરતું થતું. મનઃ, મનઃનો અર્થ અંતઃ કર્ણેન્દ્રિય એટલે જ્ઞાન. મન એટલે આ ભાવમન ન લેવું, જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાનની સાથે આનંદ હોય, મનની સાથે આનંદ ન હોય. પણ પેલા મન હતું ને મન પાવે વિશ્રામ, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો એને પણ પૂર્વ પર્યાયનો આક્ષેપ કરીને એને મન કહેવામાં આવે છે. મનજન્ય પણ કહેવામાં આવે છે આનંદને, મનજન્ય પણ. એમ પૂર્વે મન હતું ને ભાવમન, વ્યયથી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, આનંદરૂપ કરતું. વળી કેવું છે થતું? આઠ કર્મોથી રહી પણ સ્વસ્વરૂપે પરિણમું થતું. આઠ કર્મ હોવા છતાં આઠ કર્મથી રહીત રૂપે પરિણમે છે. આઠ કર્મ અજીવ તત્વ છે, આઠ કર્મ રૂપે આત્મા પરિણમે નહીં. જીવ અજીવને બાંધે નહીં, જીવ અજીવથી બંધાય નહીં. જીવ અજીવને બાંધે નહીં અને જીવ અજીવથી બંધાય નહીં. ટીકાળ મુક્ત છે પરમાત્મા. આ તો સમયસાર સમયસાર છે. ગુરુદેવ કહેતા હતા કે હવે સમયસાર સમયસાર શું કરે? મેં તો પદ્ધતિમાં વાંચી કોઈ ગોંડલમાં છે કે ભાઈ આ તો ગંભીર ભાવો છે. શું પદ્ધતિ? આના ભાવો બહુ ગંભીર છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. આઠ કર્મોથી રહીત પણે સ્વસ્વરૂપે પરિણમું થતું. વળી કેવું થતું? સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થતું. આ અનુમાનનો વિષય નથી. આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા ગુણસ્થાન વાળો છે. આત્મા ગુણસ્થાન નથી, ગુણસ્થાનો આત્મામાં નથી. એ દ્વારા આત્મા અનુભવમાં નહીં આવે. એ તો અનુમાન થયું તારું, એ તો શાસ્ત્રમાં હતું. તારી માં ક્યાં આવ્યું? સાચી
વાત છે, બહુ સરસ વાત છે.
ગુણસ્થાનો નથી આત્મામાં,
બરાબર.
એ તો આદુમ માર્યું. તારી પાસે ક્યાં આવ્યું? તારી પાસે તો ક્યારે આવે કે સ્વસંવેદન પ્રત્યક્ષ છે, આત્માનો દર્શન કર, ત્યારે ગુણસ્થાન નથી તને ભાન થશે. આ ચોખ્ખું લીધું છે. હજી અધિકારમાં ગુણસ્થાન નથી અમે માનીએ. એટલા માટે ખુલાસો કરે છે કે શાસ્ત્ર પાછી તો કે છે અમે કઈ જી કહ્યું છે, અમે કઈ ગુણસ્થાન આત્મા બનવું. શાસ્ત્રની ભાષા છે, શાસ્ત્રની ભાષા ચાલે નહીં. એટલા માટે કે છે કે સ્ફૂટતો એમ એનો અર્થ કરે છે સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થતું. સવિકલ્પ સ્વસંવેદન નહીં, નિર્વિકલ્પ સ્વસંવેદન. સ્વસંવેદન અને પ્રત્યક્ષ શબ્દ વાપરો, અનુમાન નહીં. જીવ કેવો છે? ગુણસ્થાનથી રહીત છે. જીવ કેવો છે? પ્રમત્તપણથી. ના ના ના, એ ચાલે. એ રાજવૃષ્ટિ રહી એવો સ્વસ્વેત પ્રત્યક્ષ અનુભવ થાય એમ કે છે. સ્વ સંવેદન અને પ્રત્યક્ષ પોતે પોતાથી પોતાને પ્રત્યક્ષ જાણે એ અનુભવે. પણ કેવું થતું થતું સ્વ સ્વરૂપ જ છે ક્રીડાવન જેનું એવું થતું થતું. આરામ કરવાની જીગા તો મારો ભગવાન આત્મા છે એમાં આરામ છે, એમાં ક્રીડા કરવાની છે, એમાં રમત કરવાની છે, એમાં લીન થવાનું છે. પણ કેવું થતું થતું મર્યાદાથી રહીત છે, અનાદિ અનંત તેજ પુંજ જેનો એવું થતું થતું. અનાદિ અનંત આત્મા તેજ જ્ઞાનનો પુંજ છે. પણ કેવું થતું થતું નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વળે ત્રિકાળ શાસ્ત્ર છે. ત્રણેય કાળ આવરણ નથી, ભાવ આવરણ નથી, દ્રવ્યકર્મનું આવરણ નથી, અને ચૈતન્ય શક્તિ વળે ત્રિકાળ શાશ્વત અવિનાશી છે પરમાત્મા. ત્રણેય કાળ છે ને જે શાશ્વત, એટલે કોઈ કાળે આત્માનો નાશ ન થાય એવી વસ્તુ છે. પ્રતાપ જેનો એવું થતું થતું. વળી કેવું થતું થતું અડોલ અને બધાથી મોટું એવું થતું. વળી કેવું થતું થતું ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી રહીત. લ્યો ઇન્દ્રિય જનિત જે સુખ દુઃખ છે એનાથી રહીત અતિન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થતું. અતિન્દ્રિય જ્ઞાનમય આનંદમય તો છે, પણ એનો અનુભવ કરીને પર્યાયમાં સ્વસંવેદન પ્રત્યક્ષથી અતિન્દ્રિય સુખની દશા સ્વાદ આવે છે. એવું જયારે થાય ત્યારે એને આત્મા શ્રદ્ધા જ્ઞાનમાં લીધો એમ કહેવામાં આવે. બાકી બધું વાચા જ્ઞાન છે. અજીવમાં જીવની ભ્રાંતિ થઈ ગઈ છે એટલે એને અજીવ કેવું પડે કે આ જીવ છે, આપણો જીવ છે, આપણો જીવ છે, આપણો જીવ છે. તું જેને જીવ માની રહ્યો છો એ જીવ નથી, જીવ એનાથી જુદો છે. જીવ અજીવથી જુદો હોય, અજીવ પોતે જીવ ન હોય, અજીવથી જીવ હંમેશા જુદો હોય. નાસ્તિક શું કામ વાત કરો એ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એક પદાર્થની સ્થિતિ થાય છે એમ સમયસારમાં છે. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, સ્વપણે છે અને પરપણે નથી એવા બે ભાવ વડે એક પદાર્થની સ્થિતિ થાય એવું વાક્ય છે. કઈ ગાથા છે? 201-202 લખેલી સમયસાર ગાથા 201-202. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, જીવ જીવપણે છે અને અજીવપણે નથી એ બે ભાવ વડે એક જીવની અસ્થિતિ થાય. પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એક પદાર્થની સ્થિતિ થાય. જીવ છે એમ કહ્યું તો બધા જીવ થઈ જશે. જીવ જીવ પણ છે અને અજીવ પણ નથી. જીવ છે તો બધા જીવ છે? ના ના, નો. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એક પદાર્થની સ્થિતિ થાય છે. જમણો હાથ છે? ના ના, જમણો હાથ છે એ ડાબા હાથનો એમાં અભાવ છે ત્યારે જમણાની સ્થિતિ થાય. જમણો હાથ, જમણો હાથ, જમણો હાથ, હાથનું ઓપરેશન કરવા જાય, મારા હાથનું ઓપરેશન કરો, પણ ક્યાં હાથનું ઓપરેશન કરવું? કે આ જમણા હાથનું ઓપરેશન કરવું, તેનો અર્થ ડાબો હાથનો એમાં અભાવ છે. જમણા ને ડાબા બે નું જ્ઞાન ક્યારે થાય? કે જમણામાં ડાબો ન હોય તો જમણાનું જ્ઞાન થાય. આખી દુનિયા આજીવને જીવ માને, આખી દુનિયા કેમ કે અજીવનો સાંગ ફેરી જ બેઠો જીવ, સાંગ ને સ્વભાવ માને છે. સંવર્ગ્રા ને મોક્ષ અજીવ છે. જીવ નથી,